તારીખ 23/7/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 171 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127
આવતું નથી વસ્તુ પાસે તો કઈ આવતું નથી કોઈ પદાર્થના દ્રવ્યનું પર્યાય કોઈ પદાર્થમાં કોઈ કાંઈ કોઈ રીતે સ્પર્શ પણ કરે આવવાનું ક્યાં પ્રશ્ન સ્પર્શ પણ કરે એ વસ્તુ સુધી આમ જોઈએ બરાબર જોઈએ તો એને લાગે કે આ તો હવે ભ્રમ થાય છે કે આનાથી મને શું આનાથી મને શું આનાથી મને શું કેવો ભ્રમ થાય છે વસ્તુ થાય વસ્તુ થાય કોઈ સુખના કારણે એક વખત એને સુખનું સાધન ને કારણ નથી એમ વસ્તુ વિજ્ઞાન અનુસાર વસ્તુના સ્વરૂપ અનુસાર સમજાય તો એનો રસ વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર ફૂકો પડે તો દર્શન નું ત્યાં બંધ પડે છે ત્યાં દર્શન નું પડે અને વસ્તુના જ્ઞાન અનુસાર વસ્તુ સ્વરૂપના જ્ઞાન અનુસાર એને એમાં જોવો બંધ કરવું જોઈએ તો એનું જ્ઞાન છે કાંઈક નિર્મલતા ધારણ કરે કાંઈક ભૂમિકાની પ્રાથમિક ભૂમિકાની નિર્મલતા ધારણ કરે રાગ રસ આ રીતે યથાર્થ પ્રકારે કરતા તો એને જ્ઞાનને પોતાનું જ જ્ઞાન સ્વભાવ કે જેનાથી પોતે અગણ્ય છે જેની ઓળખાણી કરી શકતો નથી ઓળખાણ કરવાની ક્ષમતા અને યોગ્યતા પણ કદી એને પ્રાપ્ત કરી નથી એવી યોગ્યતામાં એ આવે ઓળખાણ કરવાની યોગ્યતામાં આવે આ જ્ઞાન વિજ્ઞાન વર્તતું જે જ્ઞાન એ જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ જોઈ શકાય છે અવલોકી શકાય છે ઓળખી શકાય છે અને જે એક અંશના આધારે અમુક જ્ઞાન સ્વભાવને સમજે કારણ કે સ્વભાવ છે સ્વભાવ જો અપૂર્ણ હોઈ શકે નહીં તો એને અનંત ગુણની ખાણ હાથમાં આવે છે એ પણ જ્ઞાન હાથમાં નથી આવતું પણ જ્ઞાન ગુણની સાથે અનંત ગુણની ખાણનો પટ્ટો એને લાગી જાય છે અને જો એકવાર એને ઓળખાણ થઈ તો એનું ભરમ ફરી જાય પરિણામ આપણે ફરી જાય છે કેમ કે એટલો પછી મહિમા ઉછળીને આવે છે અંદરથી એ મહિમાને પછી રોકી શકાતો નથી એ મહિમાના ફળમાં એને મેળ સાક્ષાત અનુભૂતિ છે અને એ વિના કદી કોઈ અનુભૂતિ થઈ એ ત્રણ કાળમાં બનતો નથી એટલે એ વાત છે ચૈતન્ય મહિમા પૂર્વક જેને વિભાવોનો મહિમા છૂટી જાય સર્વ વિભાવોનો મહિમા છૂટી જાય બહારના પદાર્થોનો તો મહિમા ઘણી વાર છોડ્યો છે પણ જે વિભાવનો મહિમા કોઈ વાર છોડ્યો નથી એમ શું ક્ષમતા છે વિષયમાં કે બહારના પદાર્થો અશરણ છે અનિત્ય છે જેવીને કામના નથી કાંઈ એમાંથી શું ખાવતું નથી વધુ વધુ સમજીને પણ એને ત્યાગ કર્યો છે પણ જે વિભાવ ભાવો છે જેમાં કસાઈની મંદતા વર્તે છે અને એને લઈને આતુરતાનો પારો નીચો આવેલો હોવાથી કોઈ કસાઈની મંદતાને માનસિક સાતા જેને ઉગે છે એવા વિભાવ ભાવોની મહિમા તો ક્યારે એને છેવટે શું કર્યું છે કે બાળ પદાર્થોનો ત્યાગ કર્યો છે પણ વિભાવોનો મહિમા એને છોડ્યો એમ થવાનું શું કારણ કે વિભાવનો મહિમા તો ત્યારે જ જાય છે કે જ્યારે સ્વભાવનો મહિમા આવે છે સ્વભાવનો મહિમા અંદર પરપદાર્થોનો ત્યાગ થાય છે પણ સ્વભાવના મહિમા અંદર વિભાવનો મહિમા કદી જતો નથી અમને કોઈ બાળ પદાર્થનો મહિમા નહોતો ને એટલે અમે કરોડપતિ ને ત્યાં જન્મ હતા ને તો દીક્ષા લઈ લીધી કરોડો છોડીને લઈ લીધી દીક્ષા છોડી દીધો આ બધું આટલા કરોડો ને છોડીને સંન્યાસ લઈ લીધો દીક્ષા લઈ લીધી બધું બોલે કોઈ કોઈ લોકો તારા હતા જ નહીં પહેલા, પછી કોઈ ચિંતા યોગ્ય છે પણ વિભાવ ભાવનો નિર્માણ દિવસ તમામ પ્રકારના વિભાવ ભાવ એક સૂક્ષ્મ વિકલ્પથી માંડીને જેટલા પણ કોઈ પણ પ્રકારના રાગના અંશો છે એમાં એક કોણ પણ રાગનો જે છે એને તને જ્યાં સુધી મહિમા છે ત્યાં સુધી તને સ્વભાવનો મહિમા નથી. વિભાવ તો મળી છે, વિભાવ દુખરૂપ છે, વિભાવ સ્વયં દુખરૂપ છે અને વિભાવ સ્વયં મળી છે. સ્વભાવ પવિત્ર છે અને સુખ સ્વરૂપ છે, બે સામા સામા છે. તો બે સામા સામા હોય તો બે ની મહિમા રહે કેવી રીતે? બે ની મહિમા રહી શકે એમ આ સીધી વાત. ચૈતન્યના મહિના પૂર્વક વિભાવનો મહિના છૂટી ગયો જોઈએ. અનાદિથી જીવને વિભાવનો રાગનો મહિના છે, કોઈ કોઈ પ્રકારના રાગનો મહિના છે અને રાગની કિંમત એને જતી નથી. કારણ એ છે કે રાગ રહી ગયો જે ચૈતન્ય સ્વભાવ, વિતરાગ સ્વરૂપ રહ્યો જે ચૈતન્ય સ્વભાવ એને એને ઓળખાણ નથી. જો રાગના અભાવથી નવી ચૈતન્ય સ્વરૂપની ચૈતન્ય સ્વભાવની ઓળખાણ થાય તો રાગની નવીનતા એને સ્પષ્ટ જણાય, ચૈતન્યની પવિત્રતા પણ એને સ્પષ્ટ જણાય ઓળખાય. તેથી બંને પરસ્પર વિરુદ્ધ હોવાને લીધે બંનેનો મહિમા રહેતો નથી, રહી શકે પણ નથી. તો શું થયું છે કે બાહ્યતા તો થઈ શકે છે એક પ્રકારના ઉદયને લઈને, શેને લઈને? એ પ્રકારના ઉદયને લઈને બાહ્ય ત્યાગ તો થઈ શકે છે, પણ વિભાવનો ત્યાગ એ ઉદય અધીન નથી. શું ફરક છે? વિભાવનો ત્યાગ તો જ્ઞાન અને પુરુષાર્થને આધીન છે, એ કાંઈ ઉદય ઉદયને આધીન નથી. આ અંદરનું કારણ ભૂલું છે, બંનેમાં આખું કારણ જ ભૂલું છે. વિભાવથી વિભાવથી છૂટવા માટે વિભાવના મહિના વિભાવની ઓળખાણ થઈ જાય છે કે આ ચીજ દુઃખરૂપ છે, નવી છે અને આના આધારે રહેવાથી તો એ આધાર શરમભૂત થયેલી ચીજ નથી. એ પણ શરમભૂત નથી, એ પણ અનિત્યને અશરમભૂત છે, એ ભાવ પણ શરમભૂત. ધ્રુવ ચૈતન્ય સ્વભાવ શરમભૂત છે, કેમ કે ધ્રુવ ચીજ છે, આ કઈ ધ્રુવ ચીજ નથી. એટલે વિભાવની મહિમા એને છૂટી જાય ચૈતન્યની મહિમા પૂર્વક, ત્યારે ચૈતન્યની જો અપૂર્વતા લાગવાથી આ અનુભવ પૂર્ણ શબ્દો છે આવી, તો એને એ મહિમા લાગે ત્યારે એની અપૂર્વતા એને ભાષા જ્ઞાન જ્ઞાન જે એમ થયું નથી, પણ છતાં એને પોતાનો અનુભવ એમ કહે છે, અંદરથી સ્વીકાર કરે છે એનો અનુભવ કે આ જીવને અનંત ભૂતકાળ વ્યતીત થયો એવા અનંત કાળમાં ક્યારેય પણ આવો ચૈતન્ય મનમાં આવ્યો નથી. અપૂર્વતા એનું નામ અપૂર્વતા છે, ઠીક કેમ નામ થયું? અનંતકાળમાં જ્ઞાન છે આ પ્રકરણ વિશે, તો એને અનંતકાળનું જ્ઞાન અપૂર્વતા એને આવે છે. ચૈતન્ય મહિમામાં કોઈ એવી અપૂર્વતા લાગવાથી એને સંસારનો મહિમા છૂટી જાય, સંસારનો અને તમામ વિભાવોનો મહિમા છૂટી જાય. કોઈ સંસારની ચીજ અને કોઈ સંસાર કોઈ એના કારણભૂત આશ્રયભૂત કોઈ વિભાવનો મહિના એને રહે નહીં. એવો જ કોઈ અદભુત અને આશ્ચર્યકારક પદાર્થ આત્મા ચૈતન્ય સ્વભાવ પોતે છે, પોતે એવો છે અદભુત અને અદભુત થી અદભુત
આશ્ચર્યકારક એમ બોલું.
હા એ ખામમાં છે સમય સમયની સમીપતા છે અને સ્વભાવની સમીપતા છે એ સમૃદ્ધ થયેલું થઈ જાય છે ત્યારથી એને એ ખંડમાં એને સ્પષ્ટપૂર્વક એને શુદ્ધ સ્વરૂપના આત્માના ચેતનના સંસ્કાર પણ એ રીતે પડી જાય છે એ રીતે સંસ્કાર પડી જાય અને સંસ્કારના પ્રશ્ન કોઈ શંકાનું સ્થાન રહેતો નથી નિશંક થઈ જાય છે માણસ જીવી શકાય કઠિન છે ગુરુ વચનો થી જાણી શકાય જે છે શુદ્ધ જ્ઞાન નો વિષય થાય છે જ્ઞાન ના આધારે ગણાય છે મન ના આધારે ગણાતો અચિંતતા શ્રી ગુરુ બતાવે છે એ ગુરુ વિષય થી કઠિન છે આ વિષય વ્યક્ત થાય છે સર્વથા વ્યક્ત થવાનું સામર્થ્ય સર્વજ્ઞાનીમાં પણ નથી પણ જે કથન છે વ્યક્ત થાય છે તે પૂર્ણ જણાય છે જ્ઞાનમાં પ્રસન્ન જણાય છે ત્યારે એને ફળમહિમા આવે છે તે બતાવે છે ને તે ઓળખે છે ત્યારે એને ફળમહિમા આવે છે અને ત્યારે એને વિભાવ શું અને સ્વભાવ શું બંને વચ્ચેની ચોખ્ખી ચોખ્ખી પૂરેપૂરી સ્વભાવ વિરુદ્ધતા છે એને સમજાય છે ઓળખાય છે એક માણસ કાચના કટકાને ભેગા મારીને ભેગા કરતો હોય એવી રીતે જીવ શુભ ભાવોનો અને વિભાવોનો સંગ્રહ કરે છે પરિગ્રહ કરે છે કાચના કટકા જેવી વાત છે જ્યારે એને કોઈ સાચા હીરા બતાવે છે પછી કાચના કટકાને તિજોરીમાં રાખતો આની કોઈ કિંમત નથી આનું કઈ આવે એવું નથી વેચવા જતા કોઈ એના પૈસા નથી એને તિજોરીની બહાર કાઢે છે આ તિજોરી તો કિંમતી પદાર્થ રાખવા માટેની છે એની જગ્યા મફતના રોકવા કાંકરાથી કાચના કટકાથી રોકી શકાય તો સાચા હીરા જેને મળે એ તિજોરીમાં સાચા હીરા રાખે પછી વિભાવોને સ્થાન આપે નહીં એમ પહેલા વિભાવોને સ્થાન આપ્યું છે એ કાચના કરતા હીરા અને હીરા માનીને આપી દીધું છે એવું ખાન છે દૃષ્ટાંત આવે છે બે મિત્રો હોય છે એમાં એક મિત્રનું દહન થાય છે ત્યારે એના પુત્રને મળતા પહેલા કહેવું હોય છે કે આ એક હીરો છે આમ તો વેચવા જેવો નથી પણ એવું કોઈ એ વખત આવી પડે દર્શન તો આવી પડે શું તારા મારા મિત્ર તારા મારા મિત્ર છે ફલાણા પણ એને વેચવું બીજાને વેચતો નહીં તને હીરાની ખબર પડતી નથી અને કોઈ તને એની કિંમત પૂરી ન આપે છેતરી જાય એટલે આ જરૂરી છે એને તો ખાલી હીરામાની હાચી રાખ્યો પણ પછી એનો એવી વખત આવ્યો એની પાસે મારા તમારા મિત્ર અને મારા પિતા છે આવી વાત કરીને ગયા છે એટલે આ હીરો હું તમારી પાસે વેચવા આવ્યો છું એમની કિંમત મળે તો મારી તકલીફો બધું દૂર થઈ જાય એટલે એનું આ હીરોનું છે આ પ્રકાશમાં કટકો છે આની જેમ હું કહીશ કે આ હીરોનું છે કાચનો કટકો છે કે એની બીજો ધક્કો લાગશે પછી એને ખ્યાલ આવ્યો કે મારા મિત્ર છે એ થોડો વિશિક્ષણ હતો એટલે એને ઇરાદાપૂર્વક આવી તે ગોઠવી છે એને તમે બહુ સારા જરૂર નથી કિંમતી ચીજ ત્યાં વારંવાર ખરીદાતી નથી, એટલે આવી ચીજ ત્યાં વટાવી લેવા વટાવી દેતા કાંઈ જોડો રાખેલા તારી પાસે તારે પૈસાની જોડે જોઈએ મારી પાસે. પણ એક શરત કે તું હવે મારી દુકાને બેસીને જવેરાત પારખવાનો ધંધો તું શીખી જાય, આ કળા શીખી જા, ઓટોમેટિક તને પછી આ ધંધાની અંદર આપવા પૈસા મળશે, તારે જોડે વેચી આ જોડે કરશે નહીં, અને તારી બધી તકલીફ તારા સ્વતંત્ર પણ દૂર થઈ જશે, અને પછી કોઈની પાસે લાંબો વાત કરવો પડશે નહીં. એ નિમિત્તે એને પોતાને સાથે લીધો, કુશળ જવેરી થઈ ગયો, પછી પછી તો પૈસા થઈ ગયા, બધું થઈ ગયું. બાપા જે એવું મૂકી ગયા છે, જોવા જાય તો એટલી કિંમતી વસ્તુ મૂકી ગયા છે. હવે પેલા તો ખબર નહોતી પડતી, હવે હું તો એની કિંમત આવું જોડું તો પાકનો ચટકો નીકળ્યો. વાત કરી એના મિત્ર, આમાં તો આમ છે આમ કેમ છે, એટલે જ તમે વેચવાને ના પાડે છે. એ વખતે તમે એમ કીધું હોય કે આનું કાંઈ આવે એવું નથી, ખેંચી દે જતરમાં પોતાના માણસનું બહુ આઘાત લાગે છે. એમ એક વિચક્ષણતાથી એ વાતને જે હલ કરે છે, એમ નાની પણ સ્વરૂપને ઓળખાવા માટે અનેક પ્રકારે યુક્તિ કરે છે, અનેક પ્રકારે જે વાત કરે છે એ જીવને ઓળખાવા માટે વાત છે, અને જ્યાં ઉદ્ભવ છે ત્યાંથી એને આગળ લઈ ગયો છે. એના શ્રદ્ધાને એવો કોઈ ધક્કો મારીને પાડી દેવો જરૂરી નથી. વિચક્ષણતા જ્ઞાન ને જાણે છે, અને એ રીતે એને આમાં માણસ ને હેન્ડલ કરે છે. પ્રત્યે માત્ર અંશ પણ પ્રાપ્ત થાય, પરમાર્થમાં એને અંશ પણ પ્રાપ્ત થાય, એ થવાના કારણને પ્રાપ્ત થાય, એવા પ્રસંગને પ્રાપ્ત થાય, તે પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશ પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, એમ નિષ્કર્મ કર્માશીલ એવા શ્રી ઋષભાદિ પ્રથમ કરે એ પણ કર્યું છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતની એવી કરણ અવસ્થા હોય છે, સત્પુરુષનો સંપ્રદાય છે એમ કહ્યું, એટલે તમામ સત્પુરુષ કોઈ પણ સત્પુરુષના અને એના સમૂહમાંથી કોઈને પણ લઈ લેવાય એમ કે છે, શ્રદ્ધાની આ સ્થિતિ છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની હું ઓલા સંપ્રદાયની નહીં વાળાની નહીં, સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એટલે ત્રણેય કાળે એવી કરુણ અવસ્થા હોય છે કે સમય માત્રમાં પણ અવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હોય, એક સમયની માળું થયા વિના. સાદી ભાષામાં આપણે સાહિત્યની પરિભાષાથી વાત કરી દીધું, સમય માત્રમાં અનવકાશે એટલે અવકાશ એટલે ખાલી જગ્યા, અનવકાશ એટલે ખાલી જગ્યા ન પડે એટલે અત્યારે અત્યારે જ આખો લોક જગતના અનંત અનંત જીવો આત્મકરત્વની ભાવના છે. તીર્થંકર આ ભાવમાંથી તીર્થંકરના ભૂમિને બાંધે છે, તીર્થંકરના નામ કર્મને કર્મને જે બાંધે છે એ આ ભાવમાંથી બાંધે છે. જગત અનવકાશ સમયના એક અવકાશ વગર પણ આખા જગતના બધા જીવોને આત્મ અવસ્થાની પ્રાપ્તિ નથી. સમય માત્ર અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આદિ વ્યાધિ ઉપાધિ પ્રત્યે ન હો, જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશ પણ જે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણ હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આપણે ટુકડો નાખી શકો છો. બને નહીં ભૂતો પણ થઈ શકે, સત્પુરુષનો સંગ પ્રાપ્ત થાય અને આ જીવને દારિદ્ર્ય રહે. કોણ દારિદ્ર્ય? આત્મિક દારિદ્ર્ય રહે એટલે આત્મગુણની પ્રાપ્તિ ન થાય અને અવગુણનું દારિદ્ર્ય રહે એમ બને તો આ જગતમાં તે અજ્ઞાનનું આશ્ચર્ય છે. સમૃદ્ધિની શૈલી જોરદાર શૈલી છે, અજ્ઞાનનું આશ્ચર્ય છે, આમ કોઈ બી બને નહીં. અમને તો સત્પુરુષ મળ્યા છે, હજુ દરિદ્ર ગુણ નથી કે તને સત્પુરુષ મળ્યા નથી, આમ વાત છે. પણ ત્યાં સત્પુરુષને ઓળખ્યા નથી, ઓળખાને ઓળખું ઓળખને કારણ દારિદ્ર્ય રહે એટલે જગતમાં અગિયારમું આશ્ચર્ય છે. એ તો જગતમાં દસ જ આશ્ચર્ય છે, અગિયારમું છે નહીં, આમ જોડી બને નહીં નહીં એમ બને અમે માનવા તૈયાર નથી એમ કે છે. સીધી વાત છે, સત્પુરુષ છે એ પ્રગટ સત છે, પ્રગટ વ્યક્ત સત છે અને આત્મા તો અવ્યક્ત સત છે. પ્રગટ સત ઓળખાય એ સતની જાતને ઓળખો છે, એ પ્રગટ સતને ઓળખા વિના રહેશે નહીં. એમ વાત છે, જાત તો બંને જ છે, અપ્રગટ હજી ન ઓળખાય કેમ કે તે પ્રગટ નથી થયું. પણ પ્રગટ થયું છે તો ઓળખાય એવી શક્યતા ઊભી થઈ કે ન થઈ કે થઈ? અર્જુન તો ઓળખતો તારો બધો પાર છે, ન ઓળખતો એના જેવી કોઈ બીજી દુર્ભાગ્યપણાની નિશાની નથી. સીધી વાત એ, સીધી વાત. લખીને જે વિચાર લખીના જે ભાઈ પત્ર છે એને કોઈ બીજાને એમ કે પ્રત્યે કરુણા કરવા જેવો છે એ કોઈ વાત નહીં. ભલામણ લખી છે, હિન્દીમાં કોઈ ભાઈ છે એને વિશે હિન્દી વિશે જે આપણે વિચારીએ છીએ તે કરુણા ભાવનાના કારણથી રહે છે તે અમે જાણીએ છીએ. પણ અમારો સંપ્રદાય જેવો છે, સંપ્રદાય જેવો છે કે જેની ભાવનામાં તો અત્યારે જ આખું જગત આત્મસમાધિને આત્મભાવને આત્મગુણીને પામો અને એથી વિરુદ્ધ પણ એમ ચાલ્યું જાઓ એની ભાવનાવાળો અમારો સંપ્રદાય છે. એ અનુરૂપ નિષ્કારણ કરુણા સત્પુરુષોના હૃદયમાં સદાય રહે છે. એટલે આમ કે આપણી અંતઃકરણમાં એવી કરુણા વૃત્તિથી હિન્દુ વિશેના વારંવાર વિચાર આવ્યા કરે છે અને આપણા વિચારનો એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અને તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ મહંશે પ્રગટ થવા બરાબર થવા બરોબર છે. તથાપિ તેમ થવું સંભવિત નથી, તેમાં તે વાતે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવા યોગ્ય છે પથરાણીનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, પોતે પ્રવૃત્તિમાં છે ને પ્રવૃત્તિના ઉદયમાં છે અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત ન થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. તે સાધુ લાગે પ્રવૃત્તિમાં છે યોગ ક્ષણે ત્યાં સુધી એકાય અને કિંમત આવે એવું નથી. અપૂર્વતા લાગવાથી સંસારની મહિમા છૂટી જાય છે તે ચૈતન્યની સમજ આવે છે. ખૂબ જ જવાબ છે, તરત જ છે. એ જે ચૈતન્યની સમીપ આવી જાય છે એને ચૈતન્ય સ્વભાવની અનુભૂતિ વિશેષ દૂર નથી, ઓળખાણ થઈ એને અનુભૂતિ દૂર નથી. કેમ કે અનુભૂતિ સ્વરૂપ ચૈતન્ય પિંડ, સ્વરૂપ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ ચૈતન્ય પિંડ પોતે જ છે એમ એને ભાષ્યું છે. પછી એના અભેદ ભાવથી એ લાંબો કાળ દૂર હોય એ પરિસ્થિતિ પરિણામ નહીં હોઈ શકતી. એ ચૈતન્યની સમીપ આવે છે. ચૈતન્ય જે અપૂર્વ ચીજ છે, ફરી નથી અપૂર્વતા લાગે આપી દીધું ને, ચૈતન્ય જે અપૂર્વ ચીજ છે આ મારો સ્વરૂપ ભાષ્યું અપૂર્વ વસ્તુ છે, કદી જોઈ નથી એવી વસ્તુ. ગજબનો કોઈ અદભુત આશ્ચર્યકારી પદાર્થ છે ભગવાનની જે પ્રતિમા છે ને એમાં એ વિષય છે. જે એના સ્થિરતા છે, એક સમય સ્થિરતા મેળવવી એ ગમેલા શક્તિશાળીનું પાણી નીકળી જાય એવો વિષય છે. જે સાધુ અનંત સ્થિર રહ્યા તેવી અદભુતને આશ્ચર્યકારી દશા છે એ પ્રતિમા એનું પ્રતીક છે. એ સ્થિતિમાં પ્રતીક છે જોતા તો અદભુત અને આશ્ચર્યકારી સ્વરૂપ સ્થિરતાનો મહિમા ઉછવે એવી ચીજ છે. આખી જ્ઞાની જોઈએ છે. ચૈતન્ય કોઈ અપૂર્વ ચીજ છે એનું ઓળખાણ કરવું અને પછી તેનો મહિમા ઓળખાણ કરીને મહિમા કરવો એ રીતે સ્વરૂપ મહિમા જે થાય ઓળખાણ છે એને ચૈતન્ય સમીપતા થઈને પરિપૂર્ણ સિદ્ધિ નિર્વાણ પદ સુધીની બધી વ્યવસ્થાઓ એને ક્રમે કરીને પ્રત્યે છે. એના માટે કોઈ એને શંકા નથી.